એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જેમના નામ માત્રથી આખી 20મી સદીનો ઇતિહાસ આંખ સામે આવી જાય છે. માઓ ઝેડોંગ. આપણી ચર્ચાનો આધાર છે ડેલિયા ડેવિન દ્વારા લખાયેલું તેમનું જીવનચરિત્ર માઓ.
અને આ વિષય આજે પણ એટલો જ પ્રાસંગિક છે. જો આપણે આજના ચીનને સમજવું હોય, સત્તાના સ્વરૂપને સમજવું હોય, અને એ પણ કે એક વિચારધારા કેવી રીતે આખા દેશ અને તેના લોકો પર દાયકાઓ સુધી અસર કરી શકે છે, તો માઓના જીવન અને તેમના વારસાને સમજવું અનિવાર્ય છે.
બિલકુલ, કારણ કે તે એક અત્યંત જટિલ અને કહી શકાય કે વિવાદાસ્પદ વ્યક્તિત્વ હતા જેમના વિશેના મંતવ્યો આજે પણ એટલા જ અલગ અલગ છે.
સાચી વાત છે.
તો ચર્ચા શરૂ કરતા પહેલા ચાલો લેખક ડેલિયા ડેવિન વિશે થોડું જાણીએ, કારણ કે કોઈ વ્યક્તિનું જીવનચરિત્ર કોણ લખી રહ્યો છે તેનાથી ઘણો ફરક પડે છે.
બિલકુલ. ડેલિયા ડેવિન માત્ર એક બ્રિટિશ ઇતિહાસકાર નહોતા, તેઓ એક પ્રતિષ્ઠિત સિનોલોજિસ્ટ હતા,
એટલે કે ચીનના ઊંડા અભ્યાસુ.
હા, અને તેમની ખાસિયત એ હતી કે તેઓ માત્ર રાજાઓ અને રાજનીતિના ઇતિહાસમાં રસ નહોતા ધરાવતા, તેમનો રસ હતો આધુનિક ચીનના સામાજિક ઇતિહાસમાં.
એટલે કે લિંગ, પરિવાર અને સામાન્ય લોકોના જીવન જેવા વિષયોમાં.
એકદમ. એટલે તેમનો દ્રષ્ટિકોણ ટોપ ડાઉન નહીં પણ બોટમ અપ હતો.
એટલે કે તેઓ એ સમજવા માંગતા હતા કે માઓના મોટા રાજકીય નિર્ણયોની અસર ચીનના કોઈ દૂરના ગામડામાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવાર પર શું પડી રહી હતી.
બરાબર. અને સૌથી મહત્વની વાત, તેઓ ચીની ભાષા જાણતા હતા અને તેમણે ત્યાં લાંબો સમય વિતાવ્યો પણ હતો.
એટલે આ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી.
ના, જરાય નહીં. આ કારણે તેમના વિશ્લેષણમાં એક ઊંડો માનવીય સ્પર્શ છે. આ પુસ્તક કોઈ નવા સનસનાટી ભર્યા રહસ્યો ખોલવાનો દાવો નથી કરતું, પણ તે માઓના જીવનનું એક ખૂબ જ સુલભ અને સંતુલિત ચિત્ર રજૂ કરે છે.
તો પછી આ પુસ્તકનો કેન્દ્રીય વિચાર શું છે? તે માઓને એક હીરો તરીકે રજૂ કરે છે કે એક વિલન તરીકે? કારણ કે સામાન્ય રીતે તેમની છબી આ બેમાંથી એક જ હોય છે.
અને આ પુસ્તક બરાબર એ જ ધારણાને તોડે છે. તેનો મુખ્ય હેતુ માઓને કોઈ એક ખાનામાં ફિટ કરવાનો નથી, પણ તેમની એમ કહી શકાય કે બેવડી અને વિરોધાભાસી ઓળખને સમજાવવાનો છે.
બેવડી ઓળખ? એ કેવી રીતે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે માઓ એક જ સિક્કાની બે બાજુ જેવા હતા. એક તરફ તે એક સ્વપ્નદ્રષ્ટા ક્રાંતિકારી રાષ્ટ્રવાદી હતા,
જેમણે વિખરાયેલા ચીનને એક કર્યું.
હા, જેમણે સદીઓથી વિદેશી તાકાતો દ્વારા અપમાનિત અને આંતરિક વિખવાદથી વિખરાયેલા ચીનને એક કર્યું, તેને એક મજબૂત રાષ્ટ્ર તરીકે ફરીથી ઊભું કર્યું.
અને બીજી તરફ
તે એક એવા ક્રૂરતાના શાહ હતા જેમની યુટોપિયન વિચારધારાઓ અને સત્તાની અતૃપ્ત ભૂખને કારણે ઇતિહાસની સૌથી ભયાનક માનવસર્જિત દુર્ઘટનાઓ થઈ,
જેમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા.
બરાબર. પુસ્તક આ બંને માઓને એકસાથે રજૂ કરે છે, કોઈ એકને નહીં.
તો ચાલો આ જટિલ વ્યક્તિત્વની સપરને શરૂઆતથી સમજીએ. આ બળવાખોર વિચારધારાના બીજ તેમનામાં ક્યાંથી રોપાયા? તેમની શરૂઆત કેવી રીતે થઈ?
જુઓ, તેમની શરૂઆત તેમના પોતાના ઘરમાંથી જ થઈ. માઓનો જન્મ એક સમૃદ્ધ ખેડૂત પરિવારમાં થયો હતો, પણ એમના પિતા
ખૂબ કડક હતા એમ સાંભળ્યું છે.
હા, ખૂબ જ કડક અને તાનાશાહી સ્વભાવના. તેઓ દરેક વાતમાં માઓ પર નિયંત્રણ રાખવા માંગતા હતા. આના કારણે માઓમાં નાનપણથી જ સત્તા સામે, પછી ભલે તે પિતાની હોય કે કોઈ બીજી, બળવો કરવાનો સ્વભાવ કેળવાયો.
એટલે બળવાની ભાવના એમના લોહીમાં હતી, જે ઘરના વાતાવરણથી વધુ મજબૂત બની.
એકદમ. અને એ સમય ચીન માટે પણ મોટા ફેરફારોનો હતો. તેમને પરંપરાગત ચીની શિક્ષણ તો મળ્યું, પણ સાથે સાથે પશ્ચિમી વિચારો જેમ કે રાષ્ટ્રવાદ, લોકશાહી અને વિજ્ઞાનનો પણ પરિચય થયો.
આ વૈચારિક મંથનના સમયમાં જ તેમણે માર્ક્સવાદને જોયો, પણ તેમણે તેને એક અલગ નજરથી જોયો.
એટલે કે
તેમના માટે માર્ક્સવાદ એ માત્ર કામદારોની ક્રાંતિ નહોતી, પણ ચીનને વિદેશી ગુલામીમાંથી મુક્ત કરાવવા માટેનું એક શક્તિશાળી સાધન હતું. અને અહીં જ તેમણે માર્ક્સવાદના મૂળ સિદ્ધાંતમાં એક મોટો ફેરફાર કર્યો. નહીં, તેમણે શહેરના ઔદ્યોગિક કામદારોને બદલે
ચીનના કરોડો ખેડૂતોમાં ક્રાંતિની ખરી સંભાવના જોઈ.
બરાબર.
પણ પાર્ટીમાં તેમના આ વિચારને સ્વીકૃતિ કેવી રીતે મળી? એવું તો પેલી લોંગ માર્ચ દરમિયાન શું થયું કે તેઓ એક નિર્વિવાદ નેતા તરીકે ઉભરી આવ્યા?
આ ખૂબ જ રસપ્રદ મુદ્દો છે. લોંગ માર્ચ લશ્કરી દ્રષ્ટિએ જોઈએ તો એક મોટી પીછેહઠ હતી. તેઓ દુશ્મનોથી બચવા માટે ભાગી રહ્યા હતા.
હા, એ તો હાર જ કહેવાય.
લશ્કરી રીતે હા, પરંતુ રાજકીય રીતે તે માઓની સૌથી મોટી જીત સાબિત થઈ. એક કપરા સમયમાં તેમણે પોતાની હિંમત, દ્રઢતા અને રાજકીય કુનેહથી પાર્ટીમાં પોતાના બધા વિરોધીઓને એક પછી એક સાઇડલાઇન કરી દીધા
અને પોતાનું નેતૃત્વ સ્થાપિત કર્યું.
નિર્વિવાદ નેતૃત્વ. અહીં જ તેમના એક પ્રખ્યાત વિચારનો પાયો નંખાયો. સત્તા બંદૂકની નળીમાંથી જન્મે છે. તેમણે સાબિત કરી દીધું કે લશ્કરી તાકાત અને સંઘર્ષ જ રાજકીય સત્તાનો અંતિમ સ્ત્રોત છે.
અને યાનાનના સમયગાળામાં તેમણે આ સત્તાને વધુ મજબૂત કરી, ખરું ને? હા, ત્યાં તેમણે વિચાર નિયંત્રણ એટલે કે થોટ કંટ્રોલ અને મનોવૈજ્ઞાનિક દબાણ જેવી પદ્ધતિઓનો વિકાસ કર્યો. પાર્ટીના સભ્યોને જાહેરમાં પોતાની ભૂલો કબૂલ કરવા અને આત્મઆલોચના કરવા માટે મજબૂર કરવામાં આવતા,
જે ભવિષ્યમાં થનારા મોટા શુદ્ધિકરણ અભિયાનો માટે એક બ્લુપ્રિન્ટ બની.
બરાબર.
1949માં આખરે તેઓ સત્તા પર આવ્યા. તો અહીં આપણને માઓની એ બેવડી છબી ફરી દેખાય છે. એક તરફ જમીન સુધારણા અને મહિલા અધિકારો જેવા પ્રગતિશીલ પગલાં અને બીજી જ તરફ એ જ સમયે વિરોધીઓનું ક્રૂર દમન.
બરાબર. શરૂઆતમાં તેમણે કેટલાક સકારાત્મક કાર્યો કર્યા, પણ સાથે જ તેમણે બૌદ્ધિક વિરોધને કચડી નાખવા માટે એક ખૂબ જ ચાલાકીભરી જાળ બિછાવી.
તમે 100 ફ્લાવર્સ કેમ્પેનની વાત કરી રહ્યા છો.
હા, એ જ.
પણ એ તો એવું હતું ને કે 100 ફૂલોને ખીલવા દો, 100 વિચારધારાઓને સ્પર્ધા કરવા દો. આ તો ખૂબ જ ઉમદા વિચાર લાગે છે.
એ દેખાવમાં જ ઉમદા હતો. વિચારો કે કોઈ તમને કહે કે તમારા મનમાં જે હોય તે મુક્તપણે કહો, હું સાંભળીશ, અને જેવી તમે તમારી સાચી વાત કહો એ જ વાતનો પુરાવો બનાવીને તમને સજા આપવામાં આવે.
ઓ, તો એ એક છટકું હતું.
બિલકુલ. બુદ્ધિજીવીઓ માટે બરાબર આવું જ હતું. તેમણે ટીકાને આમંત્રિત કરી, અને પછી જેમણે પણ ટીકા કરવાની હિંમત કરી તે લાખો લોકોને રાઇટિસ્ટ એટલે કે જમણેરી ગણાવ્યા.
અને એ સમયે રાઇટિસ્ટ હોવાનો મતલબ માત્ર વૈચારિક મતભેદ નહોતો?
ના, જરાય નહીં. એ દેશદ્રોહ સમાન ગણાતું હતું, જેની સજા હતી સામાજિક બહિષ્કાર, લેબર કેમ્પમાં સખત મજૂરે, બરબાદી કે મૃત્યુ.
બાપરે.
આ એક જ અભિયાનથી તેમણે ચીનમાં આવનારી પેઢીઓ માટે અસંમતિનો અવાજ દબાવી દીધો.
તો આ 100 ફ્લાવર્સ અભિયાનથી તેમણે બૌદ્ધિક વિરોધને તો કચડી નાખ્યો. શું આ જ આત્મવિશ્વાસ હતો જેના કારણે તેમણે દેશની અર્થવ્યવસ્થા સાથે આટલો મોટો અને વિનાશક પ્રયોગ કર્યો, જેને આપણે ગ્રેટ લીપ ફોરવર્ડ તરીકે જાણીએ છીએ?
બિલકુલ. હવે તેમને પડકારનાર કોઈ નહોતું. માઓ ચીનને રાતોરાત એક કૃષિપ્રધાન દેશમાંથી ઔદ્યોગિક મહાસત્તા બનાવવા માંગતા હતા, બ્રિટન અને અમેરિકાથી પણ આગળ.
એકદમ યુટોપિયન વિચાર.
હા, અને એ ઉતાવળમાં તેમણે પીપલ્સ કમ્યુન સ્થાપ્યા. લોકોની ખાંડી મિલકત જપ્ત કરી લેવામાં આવી, પરિવારોને તોડી પાડવામાં આવ્યા, અને લોકોને મોટા સમુદાયોમાં સાથે રહેવા અને કામ કરવા મજબૂર કરાયા.
અને પેલું ઘરે ઘરે સ્ટીલ બનાવવાવાળું અભિયાન, એ તો સાવ વિચિત્ર લાગે છે.
એ તો સૌથી હાસ્યાસ્પદ અને વિનાશક પગલું હતું. લોકોને તેમના ઘરના વાસણો અને ખેતીના ઓજારો પીગાળીને ભઠ્ઠીઓમાં સ્ટીલ બનાવવા માટે કહેવામાં આવ્યું.
અને એનાથી જે સ્ટીલ બન્યું એ કેવું હતું?
તદ્દન નકામું. પણ તેની સૌથી મોટી આડઅસર એ થઈ કે ખેતી પર કોઈ ધ્યાન જ ન રહ્યું. પરિણામે ઇતિહાસનો સૌથી ભયાનક માનવસર્જિત દુકાળ પડ્યો.
પુસ્તકમાં મૃત્યુનો આંકડો શું આપવામાં આવ્યો છે?
લગભગ 3-4.5 કરોડ લોકો.
શું? 3-3.5 કરોડ? એક મિનિટ, આ આંકડો તો બીજા વિશ્વયુદ્ધમાં થયેલા કુલ મૃત્યુની નજીક છે. આટલી મોટી માનવસર્જિત દુર્ઘટના કેવી રીતે બની? શું કોઈને ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે?
ખબર તો બધાને હતી, પણ માઓનો ડર એટલો હતો કે કોઈ અધિકારી સાચી માહિતી ઉપર સુધી પહોંચાડવાની હિંમત ન કરી શક્યો.
એટલે બધા ખોટા આંકડા બતાવતા રહ્યા.
હા, બધા ખોટા આંકડા બતાવીને પાક ખૂબ સારો થયો છે તેવું સાબિત કરતા રહ્યા. આ ભયંકર નિષ્ફળતાને કારણે પાર્ટીમાં માઓની સત્તા ઓછી થઈ ગઈ અને તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા. અને આ અપમાન તે ક્યારેય ભૂલ્યા નહીં.
અને એ જ અપમાનનો બદલો લેવા અને સત્તા પાછી મેળવવા માટે તેમણે દેશને વધુ મોટી અરાજકતામાં ધકેલી દીધો. સાંસ્કૃતિક ક્રાંતિ.
હા, આ વખતે તેમણે પાર્ટી પર ભરોસો ન કર્યો, તેમણે સીધા દેશના યુવાનોને આહ્વાન કર્યું.
રેડ ગાર્ડ્સ.
હા, આ રેડ ગાર્ડ્સને તેમણે કહ્યું કે પાર્ટીમાં બુર્જવા તત્વો ઘૂસી ગયા છે અને જૂની સંસ્કૃતિ, જૂના વિચારો, જૂની પરંપરાઓ આ બધું નષ્ટ કરવું પડશે. તેમના હાથમાં માઓની લિટલ રેડ બુક હતી,
જે તેમના માટે ધર્મગ્રંથ જેવી હતી.
બરાબર. અને પછી જે થયું તે 10 વર્ષની ભયંકર અરાજકતા હતી. યુવાનોએ પોતાના શિક્ષકો, પ્રોફેસરો, પાર્ટીના નેતાઓને જાહેરમાં અપમાનિત કર્યા, માર્યા.
અને સાંસ્કૃતિક ધરોહરનું શું થયું?
હજારો વર્ષ જૂના મંદિરો, પુસ્તકો, કલાકૃતિઓ બધું નષ્ટ કરવામાં આવ્યું. પરિવારમાં દીકરા દીકરીઓ પોતાના માતા પિતા વિરુદ્ધ થઈ ગયા. આખો દેશ ગૃહયુદ્ધની સ્થિતિમાં આવી ગયો હતો.
તો પછી આ બધું અટક્યું કેવી રીતે?
અંતે માઓને ખુદ એ જ સેનાનો ઉપયોગ કરવો પડ્યો જેને તેમને નબળી પાડી હતી, જેથી દેશમાં ફરીથી વ્યવસ્થા સ્થાપિત કરી શકાય.
આ આખી સફર સાંભળીને એવું લાગે છે કે માઓના નિર્ણયો પાછળ કેટલાક મુખ્ય વિચારો વારંવાર સામે આવે છે. આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે વિષયો તારવી શકીએ?
મને લાગે છે કે એક મુખ્ય વિચાર જે વારંવાર દેખાય છે તે છે ઈચ્છાશક્તિનો સિદ્ધાંત. માઓ દ્રઢપણે માનતા હતા કે જો લોકોમાં ક્રાંતિકારી જુસ્સો અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો તેઓ કોઈ પણ ભૌતિક અવરોધ, કોઈ પણ વાસ્તવિકતાને પાર કરી શકે છે. આ વિચારયુદ્ધ જીતવા માટે કદાચ કામ લાગ્યો હશે.
કદાચ. પણ જ્યારે અર્થવ્યવસ્થા ચલાવવાની વાત આવી ત્યારે તે વિનાશક સાબિત થયો. તમે માત્ર ઈચ્છાશક્તિથી સ્ટીલ કે અનાજ પેદા ન કરી શકો.
સાચી વાત. અને બીજો એક મુદ્દો જે મને દેખાયો તે એ છે કે તેઓ સામ્યવાદી હોવા છતાં તેમનો મુખ્ય હેતુ માર્ક્સવાદ કરતાં પણ ચીનના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો હતો. શું આ વાત સાચી છે?
બિલકુલ. અને એ જ તેમની સફળતાનું એક મોટું રહસ્ય હતું. રાષ્ટ્રવાદ. તેમણે સામ્યવાદને એક સાધન તરીકે વાપ્યો, પણ તેમનું અંતિમ લક્ષ્ય એક મજબૂત અને અખંડ ચીન હતું,
જે પશ્ચિમી તાકાતો સામે માથું ઊંચું કરીને ઊભું રહી શકે.
બરાબર. આ રાષ્ટ્રવાદી અપીલને કારણે જ તેમને કરોડો લોકોનું સમર્થન મળ્યું.
અને આ બધાની સાથે જોડાયેલો છે વ્યક્તિ પૂજાનો ખ્યાલ. માઓની છબી એક દેવતા જેવી બનાવી દેવામાં આવી હતી.
હા, અને આ વ્યક્તિ પૂજાએ એવી રાજકીય પરિસ્થિતિ ઊભી કરી જ્યાં કોઈ તેમની સામે પ્રશ્ન કરવાની હિંમત કરી શકતું નહોતું. એટલે કે જ્યારે નેતાની ટીકા કરવી એ દેશદ્રોહ બની જાય ત્યારે નેતા ભૂલો કરી શકે છે તે વાત કોઈ સ્વીકારી જ નથી શકતું.
એકદમ. ગ્રેટ લીપ ફોરવર્ડ જેવી ભયંકર દુર્ઘટના સીધી રીતે આ વ્યક્તિ પૂજાનું જ પરિણામ હતી, કારણ કે સત્ય બોલવાની કોઈની હિંમત નહોતી.
તો આ ઐતિહાસિક પુસ્તક અને માઓના જીવનમાંથી આજના સમયમાં શું શીખી શકાય? આ બધી વાતોનું વાસ્તવિક જીવનમાં શું મહત્વ છે?
મને લાગે છે કે 3 મહત્વપૂર્ણ બોધપાઠ છે. પહેલો અને સૌથી સ્પષ્ટ છે નિરંકુશ સત્તા અને વ્યક્તિ પૂજાનું જોખમ.
એટલે કે જ્યારે બધી સત્તા એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થાય છે
અને ટીકા માટે કોઈ સ્થાન નથી રહેતું, ત્યારે દેશ અને તેના લોકોએ કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. આ પુસ્તક તેનો સણસણતો પુરાવો છે. તે આપણને લોકતાંત્રિક સંસ્થાઓ અને સ્વતંત્ર પ્રેસના મહત્વની યાદ અપાવે છે.
અને બીજો બોધપાઠ કદાચ વિચારધારાઓ વિશે છે, ખરું ને?
હા, યુટોપિયન વિચારધારાઓનો ભય. માઓનું લક્ષ્ય એક વર્ગવિહીન અને સમાનતાવાળા સમાજનું નિર્માણ કરવાનું હતું, જે સાંભળવામાં ખૂબ ઉમદા લાગે છે. પણ આ પુસ્તક બતાવે છે કે આવા ઉમદા દેખાતા ધ્યેયો કેવી રીતે ભયંકર અત્યાચારોને યોગ્ય ઠેરવવા માટે વપરાઈ શકે છે.
કારણ કે માઓ માનતા હતા કે ક્રાંતિ કોઈ જમણવાર નથી.
બરાબર. એટલે કે મોટા પરિવર્તન માટે હિંસા અને ક્રૂરતા જરૂરી છે. આ આપણને એવા નેતાઓ પ્રત્યે શંકાશીલ રહેવાનું શીખવે છે જેઓ જટિલ સમસ્યાઓના સરળ અને તાત્કાલિક ઉકેલો આપવાનો દાવો કરે છે.
અને ત્રીજો, જે કદાચ સૌથી વધુ પ્રાસંગિક છે, આજના ચીનને સમજવા માટે આ પુસ્તક કેવી રીતે મદદ કરે છે?
માઓને સમજ્યા વિના આજના ચીનને સમજવું લગભગ અશક્ય છે. આજની ચીનની સરકાર સ્થિરતા પર આટલો ભાર કેમ મૂકે છે? અસંમતિનો અવાજ કેમ દબાવી દે છે?
અને તેની આર્થિક નીતિઓ કેમ આટલી વ્યવહારુ છે?
આ બધા પ્રશ્નોનો જવાબ માઓ યુગની ભયંકર અરાજકતા, હિંસા અને આર્થિક નિષ્ફળતાઓને સીધી પ્રતિક્રિયામાં રહેલો છે. વર્તમાન શાસન એ ભૂલોનું પુનરાવર્તન કરવાથી ડરે છે.
આખી ચર્ચાના અંતે જો એક મુખ્ય સારાંશ તારવવો હોય તો તે શું હોઈ શકે?
મારા મતે સૌથી મૂલ્યવાન બોધપાઠ ઐતિહાસિક જટિલતાને સ્વીકારવાનો છે. માઓ એક જ સમયે રાષ્ટ્રનિર્માતા પણ હતા અને નરસંહારક પણ હતા.
અને તેમની નીતિઓને કારણે થયેલી દુર્ઘટનાઓ કોઈ અકસ્માત નહોતી.
ના, તે તેમની મૂળભૂત માન્યતાઓનું તાર્કિક પરિણામ હતું. આ પુસ્તક કોઈપણ રાજકીય નેતાના દેવીકરણ સામે, ભલે તે ગમે તેટલા મહાન કેમ ના લાગતા હોય, એક શક્તિશાળી ચેતવણી સમાન છે.
અને આ પુસ્તક આપણને એક ખૂબ જ ગંભીર અને અસ્વસ્થ કરી દે તેવા પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે. શું કોઈ નેતા દ્વારા રાષ્ટ્રને એક કરવા જેવી મોટી સિદ્ધિઓને તેમની પદ્ધતિઓને કારણે થયેલા કરોડો લોકોના મૃત્યુ અને પીડા સામે તોલી શકાય છે? એ રેખા ક્યાં દોરવી જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેનો સરળ જવાબ કદાચ કોઈની પાસે નથી. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.